એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ખૂબ જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. પ્રમોદકુમાર પટેલનું પુસ્તક છે તત્વ સંદર્ભ, અને એમાં એમણે મેક્સ એડરિથના એક મહત્વના લેખ પ્રતિબદ્ધ સાહિત્યનો અનુવાદ કર્યો છે. આપણી પાસે મુખ્ય સ્રોત તરીકે આ લેખનો અનુવાદ છે, અને આપણો હેતુ એ છે કે પ્રતિબદ્ધ સાહિત્ય એટલે શું, એ વિચાર ક્યાંથી આવ્યો, એની પાછળના સિદ્ધાંતો કયા છે, કઈ દલીલો એના પક્ષમાં છે, અને હા, કયા વાંધાઓ એની સામે ઉઠાવાયા છે, મતલબ કે આખા ખ્યાલને બરાબર સમજવો. તો ચાલો શરૂ કરીએ. આ પ્રતિબદ્ધ સાહિત્ય, આ શબ્દ પાછળનો અર્થ શું છે, ક્યાંથી શરૂઆત થઈ આની?
જુઓ, આ ખ્યાલ છે ને, એ મૂળભૂત રીતે તો આધુનિક સમયની જે વિચારસરણીઓ છે અને સમાજમાં જે ઝડપી ફેરફારો આવ્યા એમાંથી જન્મ્યો છે. એ લેખકને એમ કહે છે કે ભાઈ, તમે તમારા સમયની જે વાસ્તવિકતા છે એની સાથે જોડાઓ, સમાજ પ્રત્યે તમારી કંઈક જવાબદારી છે એ સમજો, અને તમારા લેખન દ્વારા એક ચોક્કસ દૃષ્ટિકોણ, એક વલણ રજૂ કરો. અને અહીંયા મહત્વની વાત એ છે કે હવે લેખકની જે પ્રતિબદ્ધતા છે એ સાહિત્યની કલાત્મકતાથી કંઈક અલગ વસ્તુ નથી ગણાતી.
ના,
એ તો એનો જ એક ભાગ છે, અંદર જ સમાયેલી છે.
એટલે એમ કહી શકાય કે લેખક ખાલી દૂર બેસીને જોનાર નથી રહ્યો, હવે એ સમાજના નાટકમાં ખુદ એક પાત્ર ભજવી રહ્યો છે, સક્રિય રીતે.
ના, સમાજને એની પરિસ્થિતિનું કેટલું સાચું, કેટલું નક્કર ચિત્ર આપે છે, અને સમાજના જે સંઘર્ષો છે એને કેટલી અસરકારક રીતે વાચા આપે છે. આ વિચાર ખાસ કરીને, તમને ખબર હશે, બીજા વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સમાં બહુ મજબૂત બન્યો, કારણ કે એ ભયાનક અનુભવો પછી જીવનના મૂલ્યોની ફેરચકાસણી કરવી એ એકદમ જરૂરી બની ગયું હતું. પણ હા, એવું નથી કે એ ફ્રાન્સ પૂરતો જ સીમિત રહ્યો. એની અગત્યતા તો વિશ્વભરમાં અનુભવાઈ, કારણ કે એ આધુનિક યુગની જરૂરિયાતને સ્પર્શતો હતો.
પણ એક સવાલ થાય, શા માટે લેખકે પ્રતિબદ્ધ થવું જ શા માટે પડે? શું એ શાંતિથી કિનારે બેસીને આખો પ્રવાહ જોઈ ના શકે, તટસ્થ રહીને?
અહીં જ મુદ્દો રસપ્રદ બને છે. એડરિથ શું કહે છે કે આજની જે વાસ્તવિકતા છે એ એટલી ગતિશીલ છે, એટલી જટિલ છે કે તમે એમાં સક્રિય રીતે ભાગ લીધા વગર એને સાચી રીતે સમજી જ ન શકો, અશક્ય છે લગભગ. જે કિનારે ઊભો રહે છે એ તો જીવનના મૂળભૂત સંઘર્ષો, મૂળભૂત સત્યોથી વંચિત રહી જાય છે. કદાચ પહેલાના જમાનામાં ચાલતું હશે, પણ આજે નહીં. આજનો કલાકાર કોઈ અમૂર્ત માનવ પ્રકૃતિની વાતો નથી કરતો, ના, એ તો સમકાલીન માનવ પરિસ્થિતિ સાથે જોડાયેલો છે, નક્કર વાસ્તવિકતા સાથે. અને જે શાશ્વત લાગણીઓ કહેવાય છે ને, પ્રેમ, દુઃખ વગેરે, એ પણ સમયના ચોક્કસ સંદર્ભમાં જ જીવંત બને છે, અને ત્યારે જ કોઈ કલાકૃતિ લાંબા ગાળાનો પ્રભાવ પાડી શકે છે.
એટલે એડરિથનો પહેલો મુખ્ય મુદ્દો એ થયો કે આધુનિક લેખક માટે તટસ્થતા એ વિકલ્પ નથી, એ તો વાસ્તવિકતાથી મોં ફેરવી લેવા જેવું છે. સમયના સંદર્ભ વગર શાશ્વતતાનું મૂલ્ય નથી, બરાબર?
એકદમ બરાબર. અને આની સાથે જોડાયેલી છે આપણી આધુનિક સંસ્કૃતિની એક ગંભીર કટોકટી. બે બે વિશ્વયુદ્ધો થયા, પછી અણુશક્તિનો ભય આવ્યો, એણે તો આખી માનવજાતિના અસ્તિત્વ સામે જ સવાલ ઊભો કરી દીધો. હવે એક સંવેદનશીલ લેખક જે આ બધું જુએ છે, અનુભવે છે, એ આ ભયાનક વાસ્તવિકતાથી પોતાને અલગ કેવી રીતે રાખી શકે? શક્ય જ નથી. હા, કેટલાક લેખકો કદાચ થોડી વક્ર દૃષ્ટિ અપનાવે અથવા સમસ્યાને ટાળવાનો પ્રયત્ન કરે, પણ વાસ્તવિકતાનો સામનો કરવાનો ઇનકાર કરવાથી કે ભૂંસાઈ નથી જતી, એ કોઈ ને કોઈ રીતે કદાચ પાછલા બારણેથી કૃતિમાં આવી જ જાય છે.
જેમ કે પેલું એબ્સર્ડ નાટક અથવા નવ્ય નવલકથા જેને નુવો રોમો કહે છે, એમાં પણ એવું કંઈક દેખાય છે.
ચોક્કસ. દાખલા તરીકે આલેન રોબ ગ્રીએની નવ્ય નવલકથા. ભલે એ એમ કહે કે અમે તો વસ્તુલક્ષી છીએ, તટસ્થ છીએ, પણ એની જે શુષ્કતા છે એમાં પણ આજના અમાનુષી, યંત્રવત જગતનો પડઘો સંભળાય જ છે, જ્યાં માણસનું મહત્વ ઘટતું જાય છે. પ્રતિબદ્ધ લેખકો આવા પ્રયોગોનો વિરોધ નથી કરતા હો, પણ એમનું માનવું છે કે લેખક અને સમાજ વચ્ચે જે કડી છે, જે સંબંધ છે, એનો સ્પષ્ટપણે સ્વીકાર કરવો જોઈએ. એ વધુ પ્રામાણિક રસ્તો છે, અને આખરે વધુ ફળદાયી પણ. આ જ છે પ્રતિબદ્ધતાનો માર્ગ, ભલે થોડો મુશ્કેલ હોય.
ચાલો હવે થોડી વાંધાઓની વાત કરીએ. પ્રતિબદ્ધ સાહિત્ય સામે જે ટીકાઓ થાય છે, એક મુખ્ય વાંધો જે વારંવાર સાંભળવા મળે એ છે કે આમાં રાજકારણ બહુ આવી જાય છે, કળા
પાછળ રહી જાય છે. આ વાત કેટલી સાચી!
હા, આ મુદ્દો તો ઉઠે જ છે. અને પ્રતિબદ્ધ વિચારધારાનો જવાબ શું છે? એ લોકો કહે છે કે આપણા સમયની જે મોટી કટોકટી છે ને, એનું સૌથી તીવ્ર, સૌથી સ્પષ્ટ સ્વરૂપ રાજકીય ક્ષેત્રે જ દેખાય છે. તમે જુઓ, આપણી નૈતિક મૂંઝવણો હોય, વૈચારિક સંઘર્ષો હોય, અરે આપણું અંગત જીવન પણ રાજકારણની અસરથી મુક્ત નથી. ભાગ્યે જ કોઈ એવી બાબત હશે જે સીધી કે આડકતરી રીતે રાજકીય સંઘર્ષો સાથે જોડાયેલી ન હોય.
પેલા આરાગો અને સાર્થરના ઉદાહરણો તમે આપ્યા હતા, એ આ મુદ્દાને કેવી રીતે સ્પષ્ટ કરે છે એમના લખાણોમાં?
હા, બહુ સરસ ઉદાહરણો છે. આરાગોનની એક નવલકથા છે, પેસેન્જર્સ ઓફ ડેસ્ટની. એમાં એક પાત્ર છે, એ જાણી જોઈને રાજકારણથી દૂર રહે છે. એને ખાલી શેર બજારના ભાવમાં જ રસ. પણ પછી શું થાય છે, એક અકસ્માતમાં એને લકવો મારી જાય છે, અને એ પછી એને ભૂખ લાગે કે તરસ લાગે એ વ્યક્ત કરવા માટે એ ફક્ત એક જ શબ્દ બોલી શકે છે, પોલિટિક, રાજકારણ. આ કેટલું સશક્ત રૂપક છે! એ બતાવે છે કે 20મી સદીમાં માણસનું નસીબ મોટા ભાગે રાજકીય પરિબળો જ નક્કી કરે છે. એવી જ રીતે સાર્ત્રની નવલકથા છે, રિપ્રિવ. એમાં 1938ની મ્યુનિક કટોકટીની વાત છે. એ કટોકટી કેવી રીતે અલગ અલગ પાત્રોના જીવન પર અસર કરે છે એ બતાવાયું છે, ભલે પાત્રોને રાજકારણની કશી ગતાગમ ન હોય. જેમ કે પેલો ગામડાનો ભોળો ખેડૂત ગ્રોસ લુઈ, એ તો રાજકારણનો ભોગ બને છે જેના વિશે એને કશી ખબર જ નથી. કહેવાનો મતલબ એ છે કે આપણે ભલે રાજકારણને અવગણીએ, રાજકારણ આપણને નથી છોડતું. જો કે હા, એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે, પ્રતિબદ્ધ સાહિત્ય એટલે ફક્ત રાજકીય સાહિત્ય જ નહીં, એવું નથી. રાજકારણ એકમાત્ર વિષય નથી હોતો કે હંમેશા મુખ્ય વિષય પણ નથી હોતો. ઘણીવાર એ ફક્ત પૃષ્ઠભૂમિમાં હોય છે, બેકગ્રાઉન્ડમાં. હા, જરૂરી પૃષ્ઠભૂમિ, પણ છે તો પૃષ્ઠભૂમિ જ. દાખલા તરીકે ચાર્લ્સ પેગ્યુ કે લુઈ આરાગોનની ઘણી કવિતાઓ જુઓ, નવલકથાઓ જુઓ, એમાં અંગત પ્રેમ, દુઃખ, આનંદ આ બધું મુખ્ય હોય છે. પણ એમના પાત્રો પોતાના સમયના સમાજ સાથે અને એટલે આળકતરી રીતે રાજકારણ સાથે જોડાયેલા હોય છે. લેખકો આ જોડાણને ભૂલતા નથી.
બીજો એક મોટો વાંધો ઉઠાવવામાં આવે છે, એ કે સાચી વ્યક્તિગત સ્વતંત્રતા તો સમાજથી દૂર જઈને મળે અથવા સમાજની વિરુદ્ધ જઈને. પ્રતિબદ્ધતા આનો શું જવાબ આપે છે?
પ્રતિબદ્ધ વિચારધારા આ વાતને મૂળમાંથી જ પડકારે છે. એ લોકો કહે છે કે માણસ સમાજની બહાર રહીને માણસ તરીકે જીવી જ ન શકે, એ એકલો પડી જાય, કદાચ જંગલી જેવો થઈ જાય. સાચી માનવીય સ્વતંત્રતા એ કંઈ આકાશમાંથી ટપકતી બક્ષિસ નથી, ના, એ તો સમાજમાં રહીને સાથે મળીને પ્રયત્ન કરીને મેળવવાની સિદ્ધિ છે. અને જો સમાજની સંસ્થાઓ કે નિયમો વ્યક્તિના વિકાસમાં આડા આવતા હોય તો એનો ઉપાય એની સામે લડવાનો છે, એનાથી ભાગી જવાનું નથી. ભાગી જવું એ તો પલાયનવાદ કહેવાય.
અને આ જ વાત લેખકને પણ લાગુ પડે, એમની સામાજિક સક્રિયતા એમની કળાને નુકસાન ન કરે.
બિલકુલ નહીં, ઉલટાનું, પ્રતિબદ્ધ વિચાર મુજબ એ ફાયદો કરે છે. સર્જકની જે સક્રિય જિંદગી છે, જે સમાજ સાથે જોડાયેલી છે, અને એની જે કળા છે, એ બંને વચ્ચે એક ફળદાયી સંબંધ છે. એની સામાજિક સક્રિયતા એને કળા માટે નવા અનુભવો આપે છે, નવી સામગ્રી આપે છે, લોકોને એમની સમસ્યાઓને ઊંડાણથી સમજવામાં મદદ કરે છે. અને બીજી બાજુ એની કળા લોકોને પોતાની જાતને, પોતાની પરિસ્થિતિને સમજવામાં મદદ કરે છે. પેલું પેગુનું ઉદાહરણ અહીં બહુ જ બંધ બેસતું છે. ડ્રેફસ કેસમાં ન્યાય માટેની એમની લડત હતી ને, એ દરમિયાન જ એમને માનવીની શાશ્વત મુક્તિ જેવા ગહન આધ્યાત્મિક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. સાર્થ તો જીવનનો અર્થ શોધવા જેવી અધિભૌતિક વાતોને પણ સામાજિક અને આર્થિક સમસ્યાઓ હલ થયા પછીની બાબત ગણે છે, એક પ્રકારનો વિલાસ કહે છે એને તો. એટલે પ્રતિબદ્ધતાનો અર્થ શું? જીવનનું અધૂરું ચિત્ર નહીં, પણ માનવીય સંયોગોનું પૂર્ણ ચિત્ર રજૂ કરવું, જેમાં આધ્યાત્મિક, વૈયક્તિક અને સામાજિક આ ત્રણેય પાસા એકબીજા સાથે જોડાયેલા હોય.
કેટલાક વિવેચકો એમ પણ કહે છે કે ભાઈ, આ પ્રતિબદ્ધતાની વાત હવે જૂની થઈ ગઈ, આઉટડેટેડ છે. એમના મતે હવે પ્રતિબદ્ધ થવા જેવું કોઈ મહાન કાર્ય રહ્યું નથી, કોઈ મોટી કોઝ નથી. અને સાહિત્યના સ્વરૂપો પણ એટલા બદલાઈ ગયા છે કે પેલી જૂની રીતની પ્રતિબદ્ધતા માટે હવે જગ્યા જ નથી.
આ દલીલ છે ને એ વર્તમાન સમયના એક ચોક્કસ અને કદાચ થોડા વિવાદાસ્પદ મૂલ્યાંકન પર આધાર રાખે છે. એ વાત સાચી કે સમય બદલાયો છે, પણ જેમ સમય બદલાયો એમ પ્રતિબદ્ધ લેખકો અને એમની અભિવ્યક્તિ પણ બદલાઈ છે. તમે સાર્ત્રની આત્મકથા વર્ડ્સ જુઓ કે પછી આરાગોની પાછળની કૃતિઓ જુઓ, એમાં આત્મલક્ષી તત્વો વધ્યા છે. પણ આ બદલાવ કંઈ અમસ્તો નથી આવ્યો, એ સમાજના નવા પડકારો સામેની એક પ્રતિક્રિયા છે. જીવનની જટિલતા વધી રહી છે, ટેકનોલોજીનો અતિરેક છે, માણસ જાણે રોબોટ બની રહ્યો હોય એવો ભય છે. આ બધું કલાકારની સંવેદનશીલતાને વધારે તીવ્ર બનાવે છે. આરાગોન એમની એક કવિતા લા પોએટ્સમાં આ નવા બની રહેલા કદાચ થોડા અમાનવીય વિશ્વમાં કવિતા માટે થોડી જગ્યા માંગે છે.
તો તમારો મતલબ એમ છે કે આધુનિક સમયમાં સંઘર્ષો ખતમ નથી થઈ ગયા, આજે પણ એવા મુદ્દાઓ છે જે લેખકને પ્રતિબદ્ધ થવા પ્રેરી શકે?
ચોક્કસપણે. એડેરિટના લેખ પ્રમાણે તો ઓછામાં ઓછા 5 મોટા સંઘર્ષો ગણાવી શકાય જે આજે પણ પ્રતિબદ્ધતાની જરૂરિયાત બતાવે છે. પહેલો સંઘર્ષ, આધુનિક જીવનની જે દેખીતી સમૃદ્ધિ છે એની પાછળ છુપાયેલી નિરસતા અને ગૂંઘળામણ. ભૌતિક સુખ સગવડ બધું છે, પણ ઘણા લોકોને જીવનમાં કોઈ હેતુ, કોઈ અર્થ નથી લાગતો, અને આ એવી સમસ્યા છે જેનો ઉકેલ ખાલી સાંસ્કૃતિક કાર્યક્રમોથી ન આવે. એના માટે સમાજે રાજકીય અને નૈતિક નિર્ણયો લેવા પડે. અહીં લેખક સમાજને એનું સાચું પ્રતિબિંબ બતાવી શકે અને કદાચ ઉકેલ તરફ ઇશારો પણ કરી શકે. બીજો સંઘર્ષ છે આપણી પરંપરાગત સંસ્કૃતિ અને જે વ્યાપારી ધોરણે ફેલાયેલી પોપ સંસ્કૃતિ છે એની વચ્ચેનો. શું આ પોપ કલ્ચર લોકશાહી સમાજનું જરૂરી પરિણામ છે કે પછી એ લોકોને ગંભીર વિચાર કરતા રોકવાનું સાધન છે? શું એ આપણી પેઢીની અંદરની વેદનાને વાચા આપે છે કે ખાલી બજારનો નફો જ જુએ છે? નાટ્યકાર આર્નોલ્ડ વેસ્કરની એક નાયિકા કહે છે એમ, આ સડેલું અને દુર્ગંધ મારતું આખુંય બજાર જગત આપણા સૌનું અપમાન કરી રહ્યું છે. આ પ્રશ્નો ખાલી બુદ્ધિજીવીઓના નથી, સમાજના દરેક વર્ગને સ્પર્શે છે અને લેખકની પ્રતિબદ્ધ ભાગીદારી માંગે છે. ત્રીજો મુદ્દો છે અશ્લીલતા વિરુદ્ધ કલાત્મક અભિવ્યક્તિ. જો જૂના જમાનાનો જે દંભ હતો એની સામે સેક્સ જેવા વિષય પર ખુલ્લી પ્રામાણિક ચર્ચા થાય એ સારી વાત છે. કલાકારે માનવ વર્તનના બધા પાસા બતાવવા જોઈએ જેમાં મૂળભૂત વૃત્તિઓ પણ આવી જાય, પણ વાસ્તવિક અને કલાત્મક નિરૂપણ અને ખાલી સનસનાટી ફેલાવવા માટે પીરસાતી સ્થૂળ અશ્લીલતા, આ બંને વચ્ચે ભેદ કરવો બહુ જ જરૂરી છે. જે બીજું સ્વરૂપ છે એ માનવ ગરિમાનું અપમાન કરે છે, જાતીયતા જેવા ગહન અનુભવને સાવ છીછરો બનાવી દે છે. સાર્ત્રની નવલકથા શ્રેણી છે રોડ્સ ટુ ફ્રીડમ, એમાં જાતીયતાના અશ્લીલતાના સ્પષ્ટ વર્ણનો છે, પણ એ માનવ અસ્તિત્વની જે કરુણતા છે, નૈતિક મૂંઝવણો છે, એને વધુ ઘેરી બનાવવા માટે છે, ખાલી વાચકને ઉશ્કેરવા માટે નહીં. અહીં લેખકનું દર્શન, એની પ્રતિબદ્ધતા મહત્વની બને છે. ચોથો સંઘર્ષ છે વિજ્ઞાનના આશીર્વાદ અને એના અભિશાપ વચ્ચેનો, ખાસ કરીને અણુશક્તિ. એની શોધે યુદ્ધ અને શાંતિના પ્રશ્નને માનવ ઇતિહાસના કેન્દ્રમાં લાવી દીધો છે. વિયેટનામ યુદ્ધ જેવા બનાવો થયા એણે સમાજમાં ફરીથી ઊંડા ભાગલા પાડ્યા, લોકોને નૈતિક પસંદગી કરવા મજબૂર કર્યા. આ બધું પ્રતિબદ્ધતાની જરૂરિયાતને વધારે સ્પષ્ટ કરે છે. આજે પણ આપણને એવા સાહિત્યની જરૂર છે જે આપણને આવી મહત્વની પસંદગીઓનો સામનો કરવા પ્રેરે. આરાગોંગની કવિતા છે આંખો અને સ્મૃતિ એ આનું સરસ ઉદાહરણ છે. પરમાણુ બોમ્બના ભય સામે જીવનનું સૌંદર્ય, પ્રેમ, શાંતિની ઝંખના એ બધું રજૂ કરે છે. એની છેલ્લી પંક્તિઓ યાદ છે, અણુઓ તમે શાંત થાઓ અને તોપો પણ ધણધણતી અટકો, એક એક સરહદે યુદ્ધ વિરામ, એક એક સરહદે અગ્નિશમો. અને છેલ્લો પાંચમો સંઘર્ષ જે કદાચ હંમેશા રહ્યો છે આદર્શો અને વાસ્તવિકતા વચ્ચેનો. પેગુએ સદીની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે ઊંચા આધ્યાત્મિક આદર્શો પણ કેવી રીતે વ્યવહારવાદમાં સત્તાની લાલચામાં સરી પડે છે. રાજકારણમાં તો આ સંઘર્ષ વધારે તીવ્ર બને છે. સાર્ત્ર જેને મલિન હાથો કહે છે એ સ્ટાલિનના સમયના ગુનાઓ બહાર આવ્યા, ક્રાંતિ પછી પણ પરિવર્તન ધીમું આવ્યું. આ બધું આદર્શવાદીઓમાં હતાશા જન્માવે છે. પણ મહાન પ્રતિબદ્ધ સાહિત્ય આ હતાશા સામે લડવામાં મદદ કરે છે. એ તત્કાલીન નિષ્ફળતાઓથી ઉપર ઉઠીને માનવીય શક્યતાઓનું દર્શન કરાવે છે. વેસ્કરની નાયિકા સરા કાહેન કહે છે, સમાજવાદ મારે માટે ખરેખર તો રોશની સમાન છે. માનવી સુંદર બની શકે છે. આરાગોંગ એમના મિત્ર કવિ નેરુદા પરના કાવ્યમાં કવિઓને અંધારામાં ભટકતા નિશાચરો કહે છે, પણ સાથે એ પણ કહે છે કે તેઓ છાતીમાં સૂર્યા લઈને ફરે છે. કહેવાનો મતલબ એ કે સંઘર્ષથી ભાગવાનું નથી, એની જટિલતા સ્વીકારીને ખુલ્લી આંખે સામનો કરવાનો છે. એટલે ટૂંકમાં કહું તો સંઘર્ષો ઓછા નથી થયા, કદાચ વધુ ગૂંચવાળા ભર્યા બન્યા છે. અને આ પરિસ્થિતિ પ્રતિબદ્ધતાને અપ્રસ્તુત નથી બનાવતી. હા, કદાચ એને નવા સ્વરૂપે વધુ સૂક્ષ્મ રીતે રજૂ કરવાની જરૂર ઊભી કરે છે.
અહીં મને જ્યોર્જ ઓરવેલનો એક બહુ જાણીતો વાંધો યાદ આવે છે. એ કહેતા કે લેખકે રાજકારણમાં નાગરિક તરીકે ભાગ લેવો જોઈએ, ભલે, પણ લેખક તરીકે નહીં. કારણ કે સાહિત્ય એ તો એક જુદી જ બાબત છે. અને પેલા નવ્ય નવલકથાવાળા જેમ કે આલેન રોબ ગ્રીએ એ પણ કંઈક આવું જ કહે છે કે લેખકની એકમાત્ર પ્રતિબદ્ધતા સાહિત્ય અને ભાષા પ્રત્યે જ હોવી જોઈએ, સમાજ પ્રત્યે નહીં.
હા, આ દલીલને જો આપણે થોડી વ્યાપક રીતે જોઈએ ને તો આ મત શું કરે છે, એ કળાને સમાજથી સાવ અલગ પાડી દે છે અને એને ખાલી સ્વરૂપ કે રચનાનો જ વિષય ગણી લે છે. આ ભૂલ છે. આરાગોન જેવા પ્રતિબદ્ધ લેખકો ભારપૂર્વક કહે છે કે ભાષા એ ખાલી શબ્દોનો ઢગલો નથી, એ તો વિચારો અને ભાવો પહોંચાડવાનું સાધન છે. એટલે ભાષા પરના પ્રયોગો પણ લેખકની જીવનદૃષ્ટિ સાથે, એ શું કહેવા માંગે છે એની સાથે જોડાયેલા હોય છે. સાહિત્યના સ્વરૂપમાં જે ફેરફારો થાય છે એ પોતે કંઈ અંતિમ લક્ષ્ય નથી, એ તો કલાકાર પોતાના અનુભવને વધુ સારી રીતે વ્યક્ત કરી શકે એ માટેના સાધન છે. અને મજાની વાત એ છે કે રોબ ગ્રીએ પોતે જ એક જગ્યાએ સ્વીકારે છે કે નવ્ય નવલકથા એ પરંપરાગત નવલકથા કરતાં આધુનિક વાસ્તવિકતાને વધુ સારી રીતે વ્યક્ત કરી શકે છે. હવે આ વાત એમના પેલા દાવા સાથે થોડી બંધ નથી બેસતી કે કળાનો કોઈ સામાજિક હેતુ નથી, ખરું ને?
તો પછી ઓરવેલ જે પેલી નાગરિક અને લેખક વચ્ચે દિવાલ ઊભી કરે છે એ કેટલી ટકી શકે? શું લેખક જ્યારે લખવા બેસે ત્યારે પોતાના નાગરિક તરીકેના અનુભવો, માન્યતાઓ, મૂલ્યો એ બધું ભૂંસી શકે ખરો?
વ્યવહારમાં આ દિવાલ ટકાવી રાખવી બહુ જ મુશ્કેલ છે. શું કોઈ લેખક ખરેખર એવું કરી શકે, પોતાના સામાજિક રાજકીય અનુભવોને લેખન વખતે સાવ બાજુ પર મૂકી દે? પેલો શબ્દ પ્રયોગ છે ને, જુદી જ બાબત, એ બહુ અસ્પષ્ટ છે અને ક્યાંક ને ક્યાંક લેખકને સામાજિક જવાબદારીમાંથી છટકી જવાની છૂટ આપી શકે છે. હા, જો ઓરવેલનો કહેવાનો મતલબ ખાલી એટલો જ હોય કે કળામાં રાજકારણની જેમ સીધા સૂત્રોચ્ચાર ન હોવા જોઈએ, આદેશો ન હોવા જોઈએ, તો એ વાત તો મોટાભાગના પ્રતિબદ્ધ લેખકો પણ માનશે. પણ જો એનો અર્થ એવો કરીએ કે લેખક કોઈ પણ જવાબદારી વગર મુક્ત છે કારણ કે એ તો સામાન્ય માણસના બંધનોથી પર છે, તો એ વિચાર જોખમી બની શકે. સાર્ત્ર કહે છે એમ, સંપૂર્ણ તટસ્થતા જેવી કોઈ વસ્તુ જ નથી હોતી. તટસ્થ રહેવાનો નિર્ણય પણ આખરે તો પરિસ્થિતિનો પરોક્ષ સ્વીકાર જ છે, એટલે કે એ પણ એક પ્રકારની પ્રતિબદ્ધતા જ થઈ. જવાબદારીનો અભાવ એ કળાનું કોઈ જરૂરી લક્ષણ નથી.
ઓરવેલનો મુખ્ય ડર કદાચ રેજિમેન્ટેશનનો હતો, એટલે કે બહારથી, ખાસ કરીને કોઈ પક્ષ કે સરકાર દ્વારા વિચારો અને અભિવ્યક્તિ પર જે નિયંત્રણ લાદવામાં આવે એનો. અને સોવિયત યુનિયન જેવા દાખલા જોઈએ તો એમનો ડર સાવ ખોટો પણ નહોતો.
આપનો મુદ્દો સાચો છે, એ ભય ચોક્કસ વાજબી છે અને ઓરવેલની ચેતવણી મહત્વની પણ છે. રેજિમેન્ટેશન એટલે કે શાસન દ્વારા કે બીજી કોઈ સત્તા દ્વારા વિચારો અને વર્તનને કડકાઈથી નિયંત્રિત કરવા, એક સરખા બનાવવા, એ કલા અને સ્વતંત્ર વિચાર માટે બહુ જ ખતરનાક છે. પણ સવાલ એ છે કે એનો ઉકેલ શું? શું કળા અને જીવનને, લેખક અને નાગરિકને સાવ અલગ કરી દેવા? પ્રતિબદ્ધ લેખકો પોતે સ્વીકારે છે કે એમના રસ્તામાં પણ જોખમો છે. પૂર્વગ્રહ આવી શકે, પક્ષપાત થઈ શકે, વૈચારિક જડતા આવી શકે, પણ આવા જોખમો તો કોઈ પણ માનવીય પ્રવૃત્તિમાં હોય જ છે. કોઈ પણ લેખક એવો દાવો ન કરી શકે કે હું આ બધાથી સાવ મુક્ત છું. હકીકતમાં જે લેખક પોતાને કશા પ્રત્યે પ્રતિબદ્ધ નથી માનતો તે કદાચ અજાણતા વધુ મોટા જોખમમાં હોય છે, આત્મવંચનાના જોખમમાં. અહીં સૌથી અગત્યનો ભેદ સમજવાની જરૂર છે. પ્રતિબદ્ધતા અને રેજિમેન્ટેશન, આ બે શબ્દોને વારંવાર ભેળવી દેવાય છે, પણ એ મૂળભૂત રીતે સાવ અલગ છે. પ્રતિબદ્ધતા એટલે શું? લેખકનું સ્વેચ્છાએ પોતાની સમજ અને મૂલ્યો પ્રમાણે કોઈ મોટા સામાજિક હેતુ સાથે જોડાવું, કોઈ સમુદાય સાથે, પછી એ રાજકીય પક્ષ હોય, કોઈ ચળવળ હોય કે કોઈ વિચારધારાનું જૂથ હોય, એની સાથે મળીને સત્ય અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો. આ નિર્ણય લેખક પોતે લે છે. જ્યારે રેજિમેન્ટેશન એટલે બહારથી ઉપરથી લાદવામાં આવેલી એકરૂપતા અને નિયંત્રણ, જેનો વિરોધ થવો જ જોઈએ, આ બંનેને ગૂંચવી દેવાથી પ્રતિબદ્ધતાનું જે સાચું સ્વરૂપ છે, સ્વૈચ્છિક, શોધક, એનું અપમાન થાય છે. સાચી પ્રતિબદ્ધતા માટે સંકુચિતતા નહીં, પણ વધારે ખુલ્લાપણાની, વધારે સંવાદની જરૂર પડે છે.
તો આ આખી ચર્ચા પરથી આપણે શું તારવી શકીએ? એવું લાગે છે કે પ્રતિબદ્ધ સાહિત્ય એટલે ખાલી રાજકીય નારાબાજી કે પ્રચાર નથી.
ના,
એનાથી કંઈક વધુ ઊંડું છે. તે લેખકની પોતાના સમયની જે જટિલ વાસ્તવિકતાઓ છે, એના સંકટો, એના સંઘર્ષો, એની સાથે સભાનપણે જવાબદારીપૂર્વક જોડાવાની વાત છે. એ કળા અને સમાજ વચ્ચે જે અતૂટ સંબંધ છે એનો સ્વીકાર છે.
બરાબર સમજ્યા. તે જટિલ નૈતિક અને સામાજિક પ્રશ્નોથી ભાગવાને બદલે તેનો સામનો કરવાની વાત છે. આદર્શો અને વાસ્તવિકતા વચ્ચે જે સતત ખેંચતાળ ચાલે છે, એને સમજવાની અને એમાં પોતાનો રસ્તો શોધવાની એક પ્રક્રિયા છે. અહીં કોઈ સહેલા કે તૈયાર જવાબો નથી મળતા. તે લેખકને એકલવાયાપણામાંથી બહાર કાઢે છે, એને સમાજ સાથે, સમુદાય સાથે જોડે છે અને સત્યની વધુ ઊંડી, વધુ પ્રામાણિક શોધ કરવા માટે પ્રેરે છે.
અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. આજના યુગમાં જ્યાં ચારે બાજુ માહિતી અને સંકટોનો મારો છે, ત્યાં જાણી જોઈને અલિપ્ત રહેવું, તટસ્થ રહેવું, એ પણ આખરે તો એક પ્રકારની ભાગીદારી જ નથી? એક પ્રકારની પસંદગી જ નથી ગણાતી? અને જો હા, તો કદાચ સાચો પડકાર એ નથી કે પ્રતિબદ્ધ થવું કે નહીં, પણ પડકાર એ છે કે એવો પ્રતિબદ્ધ માર્ગ કેવી રીતે શોધવો જે કટ્ટરવાદ કે વૈચારિક જડતાથી મુક્ત હોય.
ખરેખર આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે અને એના પર સૌએ વિચાર કરવો રહ્યો. પ્રતિબદ્ધતા અને ખુલ્લા મન વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું એ કદાચ આજના સર્જકો અને વિચારકો સામેનો મોટો પડકાર છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.